આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
સ્વાગત છે પ્રકાશભાઈ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક ફરીથી તમને આવકારું છું.
થેન્ક યુ જેલમ.
ક્રિકેટને હરતી ફરતી એને લગતી ઘણી બધી વાતો આપણે કરતા આવ્યા છીએ, ઘણા વખતથી કરતા આવ્યા છીએ. વચ્ચેમાં અત્યારના સંજોગોને લાગુ પડે એવી થોડીક વાતો કરી. આજે પણ કંઈક એવું જ લઈને આવ્યા છો મારા માટે?
હા જેલમ, આજે એક એવા ફોજીની વાત કરવી છે, લેફ્ટનન્ટ કર્નલ હેમચંદ્ર રામચંદ્ર અધિકારી, જેને લાઈક ક્રિકેટ જગતમાં બહુ પ્રેમથી ઉલામરા નામ હેમુ અધિકારીથી બધા ઓળખે છે. એમના જીવનમાં એ કઈ રીતે ભારતીય ટીમના કેપ્ટન બન્યા, કયા સંજોગોમાં એ બન્યા, અને એની પાછળ એક બહુ સરસ પ્રેરણા આપે એવી, લોકોને શીખવી જાય એવી એવી વાત છે એ આજે વાત કરીએ આપણે. હેમુ અધિકારી છે ને, એમનો જન્મ તો પુનામાં થયો હતો, પણ એ ગુજરાતના રાજપીપળામાં એમનું શાળાકીય જીવન જીતું એ બહુ ઓછા લોકોને ખબર છે. ક્રિકેટ સાથે જોડાયેલા લોકોને પણ એ ખબર નથી કદાચ. અને 17 વર્ષની ઉંમરે તો એ રણજી ટ્રોફી ગુજરાત માટે રમી ગયા હતા. 17 વર્ષની ઉંમરે એ ગાળામાં રમી જવું, આ વાત છે લગભગ 1935-36ની.
ઓહો,
એ બહુ મોટી વાત કહેવાય ત્યારે એમની પ્રતિભાની નોંધ લેવાની, અને ઇન્ડિયા માટે બહુ લાંબો સમય રમશે એવા ક્રિકેટર તરીકે એમને ત્યારથી લોકો જોતા હતા એમ કે ભાઈ આ બહુ ટેલેન્ટેડ ક્રિકેટર છે અને હી વિલ મેક નેમ ફોર હિમસેલ્ફ એમ. પણ લાઈક વિધિના લેખ તો કંઈક અલગ જ હોય છે એમ, એટલે બહુ યુવાવસ્થામાં એમણે છે ને આર્મીની નોકરી સ્વીકારી લીધી. અને એ ત્યારે પીરિયડ આવી ગયો બીજા વિશ્વયુદ્ધનો, અરાઉન્ડ 36-37 એમ. અને હી વોઝ અ આર્મી મેન ફર્સ્ટ, આ ક્રિકેટર લેટર, એવું એમણે પોતે પોતાનું વ્યક્તિત્વ બનાવી દીધું હતું એમ.
એટલે
એ વિશ્વયુદ્ધના કારણે ઘણા બધા વર્ષ ક્રિકેટથી દૂર રહ્યા, લગભગ જેને કહેવાય ને 10 વર્ષ, એટલે 18 વર્ષે એમણે નોકરી સ્વીકારી લીધી. તો લગભગ 27-28 સુધી તો એ ઇન્ડિયાની ટીમ માટે અવેલેબલ જ નહોતા એમ. પણ એ છે ને સર્વિસીસની ટીમ, જે આપણી લશ્કરની ત્રણેય પાંખો છે એની, એના ફોજીઓથી એક ક્રિકેટ ટીમ બનેલ સર્વિસીસ, જે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે, એના માટે એટલે સતત રમતા. એમાં એમણે પાછા એવા જબરદસ્ત પરફોર્મન્સ કર્યા કે 1947માં જે ઓસ્ટ્રેલિયાની ફર્સ્ટ એવર ટ્રીપ કરી ઇન્ડિયાની ટીમે, એમાં એમને પસંદ કરવામાં આવ્યા. અને ત્યારે હી વોઝ અરાઉન્ડ ધ એજ ઓફ 28, અને ત્યાં પણ એમણે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું. અને પણ એઝ આઈ સેડ કે એમનું પહેલી પ્રાયોરિટી હંમેશા કન્ટ્રી ને આર્મી ને એ જ રહ્યું એમ. એટલે એ જે સમયગાળામાં ક્રિકેટ રમ્યા, એ સમયગાળામાં ઇન્ડિયા લગભગ 50-એક ટેસ્ટ મેચ રમ્યું, પણ એમાંથી પોતે 20-21માં જ આવી શક્યા, કારણ કે એમની પહેલી ફરજ એ દેશ માટે ગણતા, આર્મી માટે ગણતા એમ. પણ એમણે સર્વિસીસની ટીમને રણજી ટ્રોફી ફાઇનલ સુધી 1-2 વાર પહોંચાડી, અને બહુ સારા કેપ્ટન તરીકે એમની એક નામના થઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં. હી વોઝ રિસ્પેક્ટેડ એઝ અ વેરી ગુડ લીડર. હવે આ બધા જે મેં વાત કરી બેકડ્રોપમાં, એમાં એક 1958-59માં એક બહુ નાટકીય ઘટના બની. એવું થયું કે વેસ્ટ ઇન્ડિઝની એક બહુ જબરદસ્ત સ્ટ્રોંગ ટીમ ઇન્ડિયાના પ્રવાસે આવી હતી, અને આપણી ટીમ ત્યારે એ વેસ્ટ ઇન્ડિઝ સામે લિટરલી સાવ સ્ટ્રગલ કરતી હતી એમ, સતત હારતી હતી એ તો ખરું, પણ કેપ્ટનશીપ બી જેને સોંપવામાં આવી, એક પછી એક કેપ્ટન બદલાતા ગયા. લગભગ 7 ટેસ્ટમાં 6 વાર તો કેપ્ટન બદલાઈ ગયા, એવી સિચ્યુએશન થઈ ગઈ. અને ટીમ એટલું કંગાળ પ્રદર્શન કરતી હતી, 3 ઉતરાઉ કઈ ટેસ્ટમાં હારી ગયા. અને એનો પડઘો છે કે પાર્લામેન્ટ સુધી પહોંચ્યો એમ, ત્યાં એ ડિસ્કશન થયું કે આ ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે એમ. હારવું જીતવું તો તમે સમજી શકો, પણ આમ આટલો બધો નબળો દેખાવ, કંગાળ દેખાવ, આમ જાણે આપણા ક્રિકેટરો રીતસર પાંગળા હોય એવી રીતે વેસ્લી હોલ ને ગિલક્રિસ્ટ કરીને એમના ફાસ્ટ બોલર હતા, એમની સામે રમતા હતા એમ. એટલે એવા ટાઈમે જે 5 વાઇઝ મેન જેને કહેવાય સિલેક્ટર્સ, એમને એવું લાગ્યું કે આ ટીમને કોઈક એવા લીડરની, કોઈ એવા કેપ્ટનની જરૂર છે કે જે એકદમ ડિસિપ્લિનરિયન હોય, સ્ટ્રોંગ મોરલ વાળા હોય, અને આખી ટીમને એક સાથે રાખીને કંઈક કરી દેખાડવું છે એવી ભાવનાથી રમાડી શકે એવા કેપ્ટનની જરૂર છે. એટલે ત્યારે એમને યાદ આવ્યું હેમુ અધિકારીનું નામ. એટલે હેમુ અધિકારીને સંદેશો પહોંચાડવામાં આવ્યો. હેમુ અધિકારી ત્યારે હિમાલય રેન્જમાં 7000 ફૂટ ઉપર એમની જોબ કરતા હતા આર્મીમાં. ત્યાં એમને સંદેશો મળ્યો એટલે ઈ સેડ ફ્લેટલી નો કે ના હું નહીં કરું. 2 વર્ષથી તો ભારત માટે રમ્યો નથી અને મને રમવું પણ નથી એમ, કેપ્ટનશીપ બી નથી કરવી એમ. એટલે વિચ વોઝ અનકોલ્ડ ફોર. હજી સુધી મને કોઈ બી ક્રિકેટ જગતમાં એવું બહુ જવલ્લે જ સાંભળવા મળે કે કોઈને આવડું મોટું ઓનર દેવામાં આવે એમના કન્ટ્રીના કેપ્ટન બનવાનું, ને એ માણસ બહુ એકદમ સરળતાથી એ વસ્તુ એમ કે ના હું નહીં કરું એમ.
એટલે એના માટે આ વાત તમે કહો છો એના પરથી એવું લાગે કે એના માટે એ ખાલી કોઈ નામ કે એવું નહોતું, એના માટે કેટલો બધો રસનો વિષય હતો અને છતાં પણ એનાથી આગળ એના માટે દેશ હતો.
યસ બિલકુલ. હવે પછી આમાં એવો ટ્વિસ્ટ આવ્યો કે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે આર્મી ચીફને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ તો આપણા દેશને જરૂર છે આમની કેપ્ટનશીપની એમ. એટલે આર્મીમાં તો એવું હોય ને કે યુ ડોન્ટ ટેક નો એઝ એન આન્સર, વોટ એવર ઇઝ ટોલ્ડ ઇઝ યસ એમ. એટલે ચીફ ઓફ આર્મી એમને મેસેજ કર્યો કે દેશને તમારી જરૂર છે તાત્કાલિક રિપોર્ટ કરો. એમને ટેલિગ્રામ ત્યાં દેવામાં આવ્યો અને ત્યારે એમના આદેશનું પાલન કરીને એ ટેસ્ટ મેચ રમવા અને કેપ્ટનશીપ રમવા તૈયાર થયા. એટલે હા, અને પછી લાઈક છેલ્લો ટેસ્ટ મેચ રમવા એ સિરીઝનો હતો, એમાં એ રમવા ઉતર્યા. અને આમ કોઈ પણ માણસના ફક્ત આવવાથી કેવડો મોટો ફરક પડી જાય એ પૂરું તમને એ ટેસ્ટ મેચમાંથી ખબર પડે. કારણ કે જેવા એવા આમ આખી ટીમમાં આમ ચેતનાનો સંચાર થઈ ગયો. જે ટીમ સાવ ડરી ગયેલી લાગતી હતી, જે ટીમ સાવ હારી ગયેલી લાગતી હતી, એને નવો ઉત્સાહ બતાવ્યો. આમ લડી લેવાની ભાવના સાથે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર સામે બરાબર ટક્કર આપવા ઉતરી હોય ટીમ એ રીતે ટેસ્ટ મેચમાં રમી. અને હેમુ અધિકારીએ પોતે પણ એ મેચમાં બહુ સારું પ્રદર્શન કર્યું. પહેલી ઇનિંગમાં 63 રન કર્યા, બીજી ઇનિંગમાં પણ એક બહુ ફાઇટિંગ નોક રમીને 40 રન કર્યા અને એ ટેસ્ટ મેચ આપણે ડ્રો કરી ગયા. વિચ વોઝ લાઈક ચેન્જ ઓફ એટીટ્યુડ ફોર ધ ટીમ. કે જે ટીમ સાવ તને કહેવાય ને નાલેશી બરી રીતે હારી જતી હોય એ કંઈક સ્ટબનનેસ દેખાડીને કંઈક
બરાબર
અને એવી રીતે એમણે બહુ ઇન્સ્પાયરિંગ લીડરશીપ થી ટીમ નો આખો એન્વાયરમેન્ટ ચેન્જ કર્યો. પણ આ ટેસ્ટ મેચ જેવો પૂરો થયો એ પછી ઇન્ડિયાની ટીમ બહાર રમવા જવાની હતી. એટલે એના માટે ઓબ્વિયસ હતું કે ભાઈ હવે આગળની સિરીઝમાં તો હેમુ અધિકારી જ કેપ્ટન હશે. પણ એ ટીમની જાહેરાત થાય કે કેપ્ટનશીપની કેપ્ટન કોણ છે જાહેરાત થાય એ પહેલા જ એમણે પોતાનું નામ કેપ્ટનશીપ અને ટીમમાંથી તાત્કાલિક અસરથી પાછું ખેંચી લીધું કે ભાઈ હવે હું અવેલેબલ નથી, હું રમીશ નહીં, હું કેપ્ટનશીપ કરીશ નહીં. અને લાઈક કહેવાય ને કે ગ્રેટ માણસો એ પોતાની શરતે આવે પોતાની શરતે જાય. હા, એને ચીફ ઓફ આર્મીની ડાયરેક્શન હતું એટલે એને એને એના આદેશને માન આપીને એ ભારત માટે રમવા ઉતર્યા. એમને જે કરવાની હતી ફરજ એમણે શું કરે નિભાવી ખરી. અને પણ એક સાચા ફોજીની જેમ, એક સાચા વફાદાર સૈનિકની જેમ દેશની સેવા કરીને જ્યારે સમય એવો એ પહેલા પાછા નીકળી પણ ગયા. અને આ લાઈક પામવાની સ્પર્ધામાં તો ઘણા બધા આગળ હોય એમ, છોડવાની સ્પર્ધામાં બહુ કોઈ હોતા નથી. એટલે છોડવા વાળા જે છે પોતાની શરતો એ છોડી જનારા માણસોમાં આ માણસનું નામ બહુ ઉપર આવે. પછી તો આગળ જતા હેમુ અધિકારીએ કોચ તરીકે બહુ સેવા આપી. એક સમય હતો જ્યારે બીસીસીઆઈના અંડર 16 ને અંડર 19 નેશનલ કેમ્પ થતા એમાં હેમુ અધિકારી જ કોચ રહેતા. એટલે પેઢી દર પેઢી એમણે કેટલા બધા ક્રિકેટરોને માર્ગદર્શક બનીને રહ્યા, મહેનત કરવાની પ્રેરણા આપી, સાચી ટેકનિક ને રીત ને ક્રિકેટ ની એ તો શીખવાડી જ, પણ સાથે સાથે ડિસિપ્લિનમાં કેમ રહેવું, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું અને કઈ રીતે એક સક્સેસફુલ ક્રિકેટર તરીકે કેરિયર બનાવી, એવા એવા એમણે કેટલી પેઢીઓને તૈયાર કરી.
હેમુ અધિકારી એટલે આર્મીમાં પણ રહ્યા અને ક્રિકેટમાં, અને આ બંને ફિલ્ડ એવા છે કે જેમાં શિસ્ત તો બહુ આગળ હોય. આ વાત સાંભળીને સારું એટલા માટે લાગ્યું કે તમે કહ્યું એમ બહુ ઓછી એવી વ્યક્તિ હોય કે જેને નામ કે દામ કાંઈ પણ ખરીદી ન શકે. અને એવા નિષ્પૃહી લોકો અને માત્ર પોતાના કામને ચાહનારા લોકો આપણા દેશમાં થયા છે અને હજુ થતા રહે વિશ્વમાં પણ. થેન્ક યુ પ્રકાશભાઈ, ફરી એકવાર આવી સરસ વાત SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ સાથે વહેંચવા માટે હું જેલમ હાર્દિક ફરીવાર તમારો આભાર માનું છું.
થેન્ક યુ વેરી મચ જેલમ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર. આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.